એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આ નવા સંવાદમાં આપનું સ્વાગત છે.
આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે ખરેખર પ્રભાવશાળી છે, બારબરા કિંગ સોલ્વરની ધ પોઈઝન વુડ બાઇબલ.
આ પુસ્તક વાંચ્યા પછી એમ જલ્દી ભૂલાય એવું નથી.
સાચી વાત છે. આ માત્ર એક વાર્તા નથી, પણ આમ ઇતિહાસ, સંસ્કૃતિ, શ્રદ્ધા, પરિવાર બધાના તાણાવાણા ગૂંથાયેલા છે. તમે એકવાર વાંચવાનું શરૂ કરો એટલે એની દુનિયામાં ખોવાઈ જ જાઓ.
આપણે શરૂઆત કરીએ લેખિકાથી, બારબરા કિંગ સોલ્વર. અમેરિકન લેખિકા છે અને એમણે, ખબર છે, જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે.
હા, અને એની અસર એમના લખાણમાં દેખાય પણ છે, ખાસ કરીને જે રીતે પ્રકૃતિનું વર્ણન કરે છે, પર્યાવરણની વાત કરે છે, એ બધું. એમનું ધ્યાન હંમેશા સામાજિક ન્યાય, માનવીય સંબંધો આ બધા મુદ્દાઓ પર રહ્યું છે.
એમની લખવાની શૈલી પણ કેવી અનોખી છે. એકદમ કાવ્યાત્મક ભાષા વાપરે અને સાથે સાથે એટલી જ તીખી સામાજિક કે રાજકીય ટીકા પણ કરી લે.
બરાબર. એમની બીજી ચોપડીઓ પણ છે, જેમ કે ધ બીન ટ્રીઝ, અથવા પેલી જેને પુલિત્ઝર મળ્યું, ડીમન કોપરહેડ. એમાં પણ આ જ વાત દેખાય છે, પ્રતિબદ્ધતા.
ધ પોઈઝન વુડ બાઇબલ આવી 1998માં અને આવતા વેત જ એની બહુ ચર્ચા થઈ. પુલિત્ઝર માટે ફાઇનલિસ્ટ રહી, ઓપરાના બુક ક્લબમાં પણ આવી. એટલે આ પુસ્તક છે ને, એમાં ઇતિહાસ પણ છે, એક પરિવારની લાંબી કહાણી પણ છે, અને પેલું જે કહેવાય ઉત્તર વસાહતી ટીકા એ પણ છે, ખરું ને?
હા, ઉત્તર વસાહતી ટીકા. એટલે આમ સરળ રીતે કહીએ તો અંગ્રેજો કે બીજા યુરોપિયન શાસકો ચાલ્યા ગયા, પણ એની જે અસરો રહી ગઈ સંસ્કૃતિ પર, રાજકારણ પર, લોકોના મન પર, એનો વિશ્લેષણ. અને આ નવલકથા બરાબર એ જ કરે છે. એ પણ કયા સમયગાળામાં? 1959 અને એ પછીના વર્ષોમાં, બેલ્જિયન કોંગોમાં.
અચ્છા, એટલે જ્યારે કોંગો આઝાદ થઈ રહ્યું હતું એ સમય.
બરાબર. બેલ્જિયમથી આઝાદી મળી રહી હતી અને દેશમાં ભારે ઉથલપાથલ ચાલતી હતી. રાજકીય રીતે બહુ અસ્થિર સમય હતો એ.
તો આજે આપણે આ જ મહાકથાના ઊંડાણમાં ઉતરીશું, જોઈશું કે આ સંસ્કૃતિઓનો ટકરાવ, શ્રદ્ધાની વાત, પરિવારનું વિખેરાવું અને પેલી વસાહતી માનસિકતાના પડછાયા, આ બધું કેવી રીતે આ વાર્તામાં વણાયેલું છે.
વાર્તાની શરૂઆત થાય છે પ્રાઇસ પરિવારથી. પિતા છે નાથાન, માતા ઓરલિયાના અને એમની ચાર દીકરીઓ, સૌથી મોટી રેચલ 16 વર્ષની, પછી 14 વર્ષની જોડિયા બહેના લેયા અને અદાહા, અને સૌથી નાની 5 વર્ષની રૂથમે.
અને આ લોકો અમેરિકાના જ્યોર્જિયાથી છેક બેલ્જિયન કોંગોના એક ગામ કિલાંગામાં રહેવા જાય છે 1959માં. પણ શા માટે આટલે દૂર?
કારણ છે નાથાન પ્રાઇસ. એકદમ કટ્ટર, આમ જડ વિચારોવાળા બાપ્ટિસ્ટ પાદરી છે, અને એમને એવું લાગે છે કે ભગવાન તરફથી એમને આ કામ સોંપાયું છે, કોંગોના અસંસ્કૃતિ લોકોને ખ્રિસ્તી બનાવીને એમનો ઉદ્ધાર કરવાનો. આ જ એમનું મિશન છે.
પણ ત્યાં પહોંચીને તરત જ ખ્યાલ આવી જાય છે કે અમેરિકાની દુનિયા અને કોંગોની હકીકત સાવ જુદી છે.
હા, બિલકુલ. પેલું સાથે લાવેલું કેક મેક્સ ને બગીચાના ઓજારો, એ બધું ત્યાંની આબોહવા, ત્યાંની સંસ્કૃતિ સામે શું કામનું? આ સંઘર્ષ ખાલી વસ્તુઓનો નથી, વિચારોનો છે. પશ્ચિમનો એક પ્રકારનો ઘમંડ અને સામે કોંગોના જીવનની વાસ્તવિકતા, એમની પોતાની સમજ.
અને લેખિકા અહીં જ પેલો મોટો સવાલ ઊભો કરે છે, નહીં, કે જ્યારે એક સંસ્કૃતિ, ભલે ને એનો ઈરાદો સારો હોય, પણ એ બીજી સંસ્કૃતિ પર પોતાની માન્યતાઓ થોપવાની કોશિશ કરે ત્યારે શું થાય? એટલે પછી ઘમંડ, અપરાધભાવ, જવાબદારી, આ બધા મુદ્દાઓ ઊભા થાય છે.
અને આખી વાત કહેવાની રીત પણ અદ્ભુત છે. વાર્તા 5 સ્ત્રીઓના દ્રષ્ટિકોણથી કહેવાય છે, માં ઓરલિયાના અને 4 દીકરીઓ. દરેકનો પોતાનો અવાસ છે, પોતાની રીતે દુનિયાને જુએ છે.
અને પેલો મુખ્ય માણસ નાથાન, એને પોતાનો અવાજ નથી?
ના, એ સૌથી નોંધપાત્ર વાત છે, જે આ બધાનું કારણ છે. જે બધાને ત્યાં લઈ ગયો એ નાથાનને પોતાનો અવાજ નથી મળતો. આપણે એને ફક્ત આ સ્ત્રીઓ જે કહે છે એમના અનુભવો દ્વારા જ ઓળખીએ છીએ. આ જ લેખિકાનું એક મોટું નિવેદન છે, આમ જુઓ તો.
હા, એટલે આપણે એક જ ઘટના પર જુદા જુદા મત જાણવા મળે. ચાલો આ પાત્રોને થોડા વધુ જાણીએ. તમે નાથાનની વાત કરી, એ કેવું પાત્ર છે? ખલનાયક જેવો?
ખલનાયક કહી શકાય, પણ એનાથી વધુ જટિલ છે. એની જે કઠોરતા છે, પેલી ધાર્મિક જડતા, એની પાછળ બીજા વિશ્વયુદ્ધનો એક મોટો આઘાત છે. એ બટાન ડેથ માર્ચમાંથી બચી ગયેલો. એને સતત એવું લાગ્યા કરે છે કે એના સાથીઓ મરી ગયા અને એ બચી ગયો, એટલે એણે જાણે આ કઠોર મિશન કરીને પાપનું પ્રાયશ્ચિત કરવું જ પડે.
પણ એના લીધે આંધળો બની જાય છે. ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના લોકો કશું જ સમજવાની કોશિશ નથી કરતો. પેલી ભાષાની ભૂલ તો બહુ જાણીતી છે.
હા, એ કિકોંગો ભાષામાં ઈશુ માટે બાંગલા કહેવા માંગે, જેનો અર્થ થાય સૌથી પ્રિય. પણ એ બોલે છે હંમેશા બાંગલા.
ઓ, અને એનો અર્થ શું થાય?
એનો અર્થ થાય છે પોઈઝન વુડ, વૃક્ષ, પેલો ઝેરી છોડ. એટલે એ વારંવાર ઝેરી છોડનું નામ બોલીને અજાણતા જ પોતાના સંદેશાને હાસ્યાસ્પદ અને ખતરનાક બનાવી દે છે. આ એક ભૂલ નથી, એ એના આખા અભિગમનું, એની સાંસ્કૃતિક બહેરાશનું પ્રતીક છે. અને અંતે એ પોતાના પરિવાર માટે પણ ખતરો બને છે.
આ નાથાનની જડતા સામે એની પત્ની અર્લિયાના એ કેવી રીતે ઉભરી આવે છે? શરૂઆતમાં તો એકદમ ચૂપચાપ નિષ્ક્રિય લાગે છે.
બરાબર, શરૂઆતમાં તો એ પરંપરાગત પત્ની જ છે. પતિ જે કહે એમ કરવાનું. પણ કોંગોના અનુભવો, ખાસ કરીને દીકરીઓ પર જે જોખમો આવે છે, એનાથી એ ધીમે ધીમે જાગે છે. એને પોતાની અંદરની શક્તિનો અહેસાસ થાય છે. વર્ષો પછી જ્યારે પોતાની વાત કહે છે ને, ત્યારે એમાં ઊંડો પસ્તાવો છે, અપરાધ ભાવ છે. પોતાના ચૂપ રહેવા માટે અને અમેરિકા જે રાજકીય રમતો રમી રહ્યું હતું એમાં પોતાની અજાણ ભાગીદારી માટે પણ. એ જાણે નવલકથાનો અંતરાત્મા બની જાય છે.
હવે દીકરીઓ પર આવીએ. સૌથી મોટી રેચલ, એ તો સાવ અલગ જ દુનિયામાં જીવતી લાગે છે.
હા, રેચલ 16 વર્ષની છે. એના મગજમાં બસ અમેરિકા છે, ફેશન, સુંદરતા, આરામ. એને કિલાંગા ગમતું જ નથી. આફ્રિકાથી એને નફરત છે. એની ભાષામાં પણ એ દેખાય. અંગ્રેજી રૂઢિપ્રયોગો પણ ખોટા બોલે, જેમ કે ટેકિંગ ફોર ગ્રેનેટને બદલે ટેકિંગ થિંગ્સ ફોર ગ્રેનેટ. મતલબ એને સમજવું જ નથી.
તો એ ક્યારે બદલાતી નથી?
નૈતિક રીતે તો ખાસ નહીં. હા, એ બહુ વ્યવહારુ છે. ગમે તેવી પરિસ્થિતિમાં ટકી જાય. આફ્રિકા છોડીને જાય છે પણ પછી પાછી આવે છે. એક હોટેલ ખોલે છે. આફ્રિકાના સંસાધનો વાપરે છે પણ ત્યાંના લોકોને કે સંસ્કૃતિને સમજવાની કોશિશ નથી કરતી. એટલે એક રીતે પેલો આર્થિક નવસાહતી વાત કહેવાય ને, એનું પ્રતીક છે.
અને પેલી જોડિયા બહેનો લેયા અને અદા, એમના રસ્તા તો સાવ જુદા પડે છે. લેયા શરૂઆતમાં પિતા જેવી જ હોય છે, નહીં?
હા, લેયા શરૂઆતમાં પિતાના મિશનમાં બહુ માને છે. હોશિયાર છે, આદર્શવાદી છે. પણ એની યાત્રા સૌથી વધુ બદલાવ લાવનારી છે. એ ધીમે ધીમે કોંગોને, ત્યાંના લોકોને, ત્યાંની રાજનીતિને સમજે છે. ત્યાંનો એક શિક્ષક છે અનાટોલ, એના પ્રેમમાં પડે છે. અનાટોલ એને કોંગોના સંઘર્ષ વિશે શીખવે છે.
એની શ્રદ્ધાનું શું થાય છે પછી?
એની શ્રદ્ધા પિતાની પેલી કઠોરતામાંથી નીકળીને સામાજિક ન્યાય તરફ વળે છે. એ નક્કી કરે છે કે એ આફ્રિકામાં જ રહેશે. અનાટોલ સાથે લગ્ન કરે છે અને પોતાનું જીવન ત્યાંના લોકો માટે સમર્પિત કરે છે. એનો રસ્તો જાણે કે પ્રાયશ્ચિતનો અને સાચા અર્થમાં ત્યાંની સંસ્કૃતિ સાથે ભળી જવાનો છે. ભૂતકાળને સ્વીકારીને વર્તમાનમાં જીવવાનો.
અને એની જોડિયા બહેન અદા, જે શારીરિક રીતે થોડી અલગ છે.
અદાને જન્મથી હેમિપ્લેજિયા છે, એટલે શરીરનો અડધો ભાગ લકવાગ્રસ્ત છે. આના કારણે એ બહુ તીક્ષ્ણ નિરીક્ષક બની જાય છે. બોલે ઓછું પણ વિચારે બહુ ઊંડું, અને એની વિચારવાની રીત પણ અનોખી છે. એ પેલિન્ડ્રોમ્સમાં વિચારે છે.
પેલિન્ડ્રોમ્સ એટલે પેલું ઉલટા સુલટી સરખું વંચાઈએ.
હા, બરાબર. જેમ કે નવજીવન, આ એ વાતનું પ્રતીક છે કે સત્ય સીધું સ્પાટ નથી હોતું. એના ઘણા પાસા હોય છે, ક્યારેક તો વિરોધાભાસી પણ હોય.
તો અદાની યાત્રા શેના વિશે છે?
કોંગોના જે ઊંડા અનુભવો છે એની વચ્ચે એક સંતુલન શોધવાનો પ્રયાસ કરે છે.
અને છેલ્લે રૂથ, સૌથી નાની, એ તો સાવ નિર્દોષ લાગે છે.
બિલકુલ, 5 વર્ષની બાળકી છે. કોઈ પૂર્વગ્રહ વગર કોંગો આવે છે. ત્યાંના બાળકો સાથે તરત ભળી જાય છે. એમની ભાષા શીખે, રમતો રમે. પણ એ બિચારી ફસાયેલી છે. એક બાજુ પિતાના ડરાવણા ઉપદેશો છે નરક અને પાપ વિશેના, અને બીજી બાજુ કોંગો પ્રત્યેનું એનો કુદરતી લગાવ.
અને એનું શું થાય છે અંતે?
એનું પરિણામ ખૂબ જ દુઃખદ છે. એક ઝેરી લીલો માંબા સાપ કરડે છે અને એનું મૃત્યુ થાય છે. આખી નવલકથાનો આ સૌથી મોટો, હૃદય કંપાવી દે તેવો વળાંક છે. આ ખાલી એક બાળકીનું મૃત્યુ નથી, પણ નાથાનના અંધગમણનું, પશ્ચિમી દખલગીરીનું અને સાંસ્કૃતિક સંઘર્ષની નિરર્થકતાનું પ્રતીક છે.
આ પાત્રોની જે મુસાફરી છે એ વાર્તાના બનાવો સાથે જોડાયેલી છે. તો મુખ્ય બનાવો કયા કયા છે, આમ શરૂઆતના સંઘર્ષથી માંડીને અંત સુધી?
ચોક્કસ. શરૂઆતનો જે તબક્કો છે એમાં મુખ્યત્વે સાંસ્કૃતિક આઘાત છે. પેલો નાથાનનો બગીચો, એ અમેરિકન બીજ રોપે છે પણ ત્યાંની જમીનમાં એ ઉગતા નથી. આ એના મિશનની નિષ્ફળતાનું પહેલું ચિહ્ન છે. સાથે સાથે કોંગોમાં રાજકીય પરિસ્થિતિ ગરમ થઈ રહી છે. પેટ્રિસ લુમુમ્બા જેવા નેતાઓ આઝાદીની વાત કરે છે. પડદા પાછળ અમેરિકા CIA પણ સક્રિય છે. પણ નાથાનને આ બધાની પડી નથી. એ તો મગરમચ્છવાળી નદીમાં બાપ્તિસ્મા આપવા જેવી જીદ પકડીને બેઠો છે.
પછી પરિસ્થિતિ બગડે છે, પરિવાર એકલો પડી જાય છે.
હા, મિશન લીગવાળા પણ હાથ ઊંચા કરી દે છે. રાજકીય અસ્થિરતાને કારણે પરિવાર કિલાંગામાં ફસાઈ જાય છે. અને પછી પેલો ભયાનક બનાવ બને છે, ડ્રાઈવર કીડીઓનો હુમલો. આખું ગામ ભાગે છે, જાણે પ્રકૃતિનો કોપ ઉતર્યો હોય. અને એ ભાગદોડમાં ઓર્લિયાનાને એક એવી પસંદગી કરવી પડે છે જે એને જીવનભર ડંખે છે.
અને આ બધું અંતે પેલા દુઃખદ બનાવ તરફ દોરી જાય છે, રૂથ મેના મૃત્યુ તરફ.
બરાબર. ચોથા ભાગમાં આ પરાકાષ્ઠા આવે છે. ગામના મુખી ટાટાનડુ સાથે નાથાનના સંબંધો બગડે છે. ગામનો જે આધ્યાત્મિક નેતા છે ટાટા હકુવોડુંડુ, એ નાથાનને ચેતવણી આપવા કે સબક શીખવાડવા એક ઝેરી સાપ એના ઘર પાસે મૂકે છે. પણ શિકાર બની જાય છે નાની રૂથમે. એના મૃત્યુ પછી કશું પહેલાં જેવું રહેતું નથી. એ નાથાનના ઘમંડની, એના મિશનની અને આખા સાંસ્કૃતિક ટકરાવની અંતિમ કિંમત છે.
આઘાતજનક. પછી પરિવારનું શું થાય છે?
પછી આવે છે વિઘટન, પાંચમો ભાગ. રૂથમેના મૃત્યુથી ઓર્લિયાના ભાંગી પડે છે. આખરે એ નાથાનને છોડી દે છે અને બાકીની દીકરીઓને લઈને ભાગી જાય છે. દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. એમની મુસાફરી બહુ ભયાનક છે. અને આ દરમિયાન પરિવાર વિખેરાઈ જાય છે. રેચલ એક પાયલટ સાથે જતી રહે છે. લિયા આનાટોલ સાથે રહેવા પાછળ રહી જાય છે.
અને અંતે ઘણા વર્ષો પછી એમના જીવન કેવા હોય છે?
છેલ્લા ભાગોમાં દાયકાઓ પછીની વાત છે. ઓર્લિયાના અમેરિકામાં છે, શાંત છે પણ મનમાં અપરાધભાવ છે. રેચલ આફ્રિકામાં એક હોટેલ ચલાવે છે. પૈસે ટકે સુખી પણ આમ અંદરથી ખાલી. અદા અમેરિકામાં વૈજ્ઞાનિક બની છે, ભૂતકાળને સમજવાનો પ્રયાસ કરે છે. લિયા એ અનાટોલ સાથે અંગોલામાં છે, સામાજિક ન્યાય માટે કામ કરે છે.
અને નાથાન
એ એકલો જંગલમાં રખડતો મૃત્યુ પામે છે. એના મિશનમાં સંપૂર્ણ નિષ્ફળ. અને રૂથમે, જેનો આત્મા હવે જંગલનો ભાગ બની ગયો છે, એ જાણે અંતમાં ક્ષમા અને સંતુલનનો સંદેશ આપે છે.
કિંગઝોલ્વર આ વાર્તા દ્વારા જે મુખ્ય વિષયો ઉઠાવે છે એના પર થોડી વાત કરીએ. પેલો સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ.
હા, નાથાન પ્રાઇસ એનું મોટું ઉદાહરણ છે. પેલી પશ્ચિમી શ્રેષ્ઠતાની ભાવના, પોતાની માન્યતાઓ બીજા પર ઠોકી બેસાડવાની વૃત્તિ. એની નિષ્ફળતા એ જ બતાવે છે કે નમ્રતા અને સમજણ વગરના સારા ઈરાદા પણ કેવા નુકસાનકારક હોઈ શકે છે. લેખિકા અહીં ધાર્મિક અને રાજકીય વસાહતીવાદ વચ્ચે બહુ ભેદ નથી રાખતી, કારણ કે બંનેના મૂળમાં પેલી ઘમંડી માનસિકતા જ છે.
બીજો મોટો સંઘર્ષ શ્રદ્ધા અને પ્રકૃતિ વચ્ચેનો છે.
બરાબર. નાથાનનો પેલો કઠોર, નિયમોમાં બંધાયેલો ધર્મ અને સામે કોંગોનું જીવંત બેકાબુ જંગલ. પેલો નિષ્ફળ બગીચો, સાપ, કીડીઓ, રોગચાળો, આ બધું પ્રકૃતિની તાકાત બતાવે છે. એના પોતાના નિયમો છે જે નાથાનની બાઇબલની વ્યાખ્યાઓ કરતાં ક્યાંય મોટા અને જૂના છે.
અપરાધભાવ અને પ્રાયશ્ચિતનો મુદ્દો પણ છે, ખાસ કરીને ઓર્લિયાનામાં.
હા, ઓર્લિયાનાનો અપરાધભાવ કેન્દ્રમાં છે, વ્યક્તિગત પણ અને રાષ્ટ્રીય પણ. જે કંઈ થયું એમાં એની શું ભૂલ હતી, અમેરિકાની શું ભૂમિકા હતી અને શું પ્રાયશ્ચિત શક્ય છે? દીકરીઓના જે અલગ અલગ રસ્તા છે એ આ સવાલના જુદા જુદા જવાબ જેવા છે. લેયા સેવા કરીને પ્રાયશ્ચિત શોધે છે, અદા સમજણ દ્વારા. રેચલ ભૂલવાનો પ્રયત્ન કરે છે. નવલકથા કોઈ સહેલો જવાબ નથી આપતી.
તમે ભાષાની ભૂલોની વાત કરી હતી, એનું શું મહત્વ છે?
ભાષા અહીં ખાલી બોલવાનું સાધન નથી, એ સત્તા, ગેરસમજ અને સત્ય કેટલું જટિલ હોય છે એનું પ્રતીક છે. નાથનની ભૂલો એનું સાંસ્કૃતિક અંધાપો દેખાડે છે. રેચલના ખોટા શબ્દો એની વાસ્તવિકતાથી દૂરી બતાવે છે. અદાના પેલિન્ડ્રોમ્સ કહે છે કે સત્ય એકતરફી નથી હોતું, ભાષાનો ઉપયોગ સમજણ વધારવાને બદલે પ્રભુત્વ જમાવવા માટે પણ થઈ શકે છે.
અને આ બધામાં સ્ત્રી પાત્રો જે રીતે ટકી રહે છે, એમનો અવાજ જે રીતે ઉભરે છે, એ ખરેખર ધ્યાન ખેંચે છે.
ચોક્કસ, આ મુખ્યત્વે સ્ત્રીઓની જ વાર્તા છે. નાથન સિવાય બધા કહેનાર સ્ત્રીઓ છે. એ લોકો ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થાય છે, બદલાય છે, ટકી રહે છે અને અંતરે પોતાની રીતે પોતાનો રસ્તો અને અવાજ શોધે છે. નાથનની જડતા સામે એમની આ સફર એકદમ વિરોધાભાસી છે.
નવલકથામાં કેટલાક વાક્યો એવા છે જે યાદ રહી જાય, જેમ કે પેલું ધ ફોરેસ્ટ ઈટ્સ ઇટ સેલ્ફ એન્ડ લિવ્સ ફોર એવર. જંગલ પોતાની જાતને ખાય છે અને હંમેશા જીવે છે.
આ જીવનના ચક્રની વાત છે. વિનાશ અને સર્જન સાથે જ ચાલે છે. એ સ્થાનિક જ્ઞાન અને ટકાઉપણાનું પ્રતીક છે. નાથાનજી બહારથી લાદવાની કોશિશ કરે છે એનાથી સાવ ઉલટું. જીવન પરિવર્તનથી ચાલે છે, જડતાથી નહીં.
અને અદાનું પેલું વાક્ય, ટુ લિવ ઇઝ ટુ બી માર્ક્ડ, ટુ અક્વાયર ધ વર્ડ્સ ઓફ અ સ્ટોરી. જીવવું એટલે ચિહ્નિત થવું, એક વાર્તાના શબ્દો પ્રાપ્ત કરવા.
બહુ ઊંડી વાત છે. જીવનના અનુભવો, સારા ખરાબ, આપણા પર નિશાન છોડે છે અને આ નિશાન જ આપણી વાર્તા બને છે. એ વાર્તાને સમજવી, એને કહેવી, એ જ કદાચ જીવન છે. પીડાને પણ એનાથી અર્થ મળે છે.
લિયા પણ અંતમાં કહે છે, વી આર ધ બેલેન્સ ઓફ આર ડેમેજ એન્ડ આર ટ્રાન્સગ્રેશન્સ. આઈ બિલીવ આઈ એમ અલાઉડ ટુ બી હેપી. આપણે આપણા નુકસાન અને આપણા ઉલ્લંઘનોનું સંતુલન છીએ. હું માનું છું કે મને ખુશ રહેવાની છૂટ છે.
આ એના પિતાની પેલી પાપ અને સજાની વિચારધારાનો સીધો ઇનકાર છે. લિયા સ્વીકારે છે કે ભૂતકાળમાં નુકસાન થયું, ભૂલો થઈ, પણ તેમ છતાં ખુશ રહેવું શક્ય છે, યોગ્ય છે. જીવન ખાલી અપરાધભાવમાં જીવવા માટે નથી.
અને છેલ્લે રૂથ મેનો આત્મા જાણે ઓર્લિયાનાને કહે છે, સ્લાઇડ ધ વેટ ફ્રોમ યોર શોલ્ડર્સ એન્ડ મૂવ ઓન. યુ વિલ ફગીવ એન્ડ રિમેમ્બર. ખભા પરથી વજન ઉતારો અને આગળ વધો. તમે ક્ષમા કરશો અને યાદ રાખશો.
હા, આ બહુ જ શાંતિ આપનારા શબ્દો છે. ભૂતકાળ ભૂંસી નથી નાખવાનો, પણ એનો બોજ ઉતારીને, ક્ષમા કરીને, સ્મૃતિઓને સાથે રાખીને જીવવાનું છે. એક પ્રકારની સ્વીકૃતિ અને મુક્તિ.
ખરેખર આ એક એવી નવલકથા છે જે ભાવનાત્મક રીતે બહુ જ અસર કરે છે. રૂથ મેનું મૃત્યુ તો ખાસ, ગુસ્સો આવે, સહાનુભૂતિ થાય અને બહુ બધું વિચારવા મજબૂર થઈ જવાય.
હા, એ આપણને ઇતિહાસ, શ્રદ્ધા, સંસ્કૃતિ આ બધા પર ફરીથી વિચારવા પ્રેરે છે. ખાસ કરીને પશ્ચિમી જગતની પેલી અમે શ્રેષ્ઠવાળી ધારણા પર સવાલ ઉઠાવે છે. જવાબદારી અને પ્રાયશ્ચિત જેવા અઘરા સવાલો પૂછે છે.
અંતે આખી વાતનો સાર કદાચ એ જ છે કે બીજાને સમજ્યા વિના, નમ્રતા રાખ્યા વિના કોઈ પણ વિચારધારા લાદવાનો પ્રયાસ, ભલે ને ઈરાદો ગમે તેટલો સારો હોય, એ નુકસાન જ કરે છે. જેમ કહેવાય ને, અધૂરો ઘડો છલકાય ઘણો.
અને સાથે સાથે એ પણ દેખાય છે કે ગમે તેટલા ઊંડા ઘા હોય, ભૂતકાળનો ગમે તેટલો બોજ હોય, છતાં ક્ષમા, સ્વીકૃતિ અને સંતુલન શોધવામાં જ કદાચ આગળ વધવાનો રસ્તો છે. વીતી વાતોને વાગોળીએ શું વળે, નવજીવનની કેડી કંડારવી પડે. કદાચ અંતિમ સવાલ એ જ છે કે શું આપણે ખરેખર ભૂતકાળમાંથી શીખીને ભવિષ્યમાં અલગ રીતે વર્તી શકીએ છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.